તારીખ 29/2/1996 શ્રી નિર્ભયાનંદ દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 90, મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
અનુભવ તો અભેદ નો કરાવવો છે, અભેદ સ્વરૂપ નો અભેદ અનુભવ થાય છે. અનુભવમાં તો ભેદ અનુભવાતા નથી, માલુમ પડતા નથી, જ્ઞાનમાં ભેદ પડતા પણ નથી. એનું સમાધાન દીધું કે નિર્ણયના કાળે આવો ભેદ ઉપજવો અનિવાર્ય છે. જીવ ભેદ બુદ્ધિમાં ઊભો છે અને લક્ષણ ભેદ સિવાય ઓળખાણ થાય કે નિર્ણય થાય એવું કોઈ રીતે બની શકવા યોગ્ય નથી એવી વસ્તુ સ્થિતિ છે. અને ઓળખવાની ક્રિયામાં એ પ્રકારની પ્રક્રિયા છે, સર્વત્ર એ પ્રકારની પ્રક્રિયા છે. જેમ કે હીરાને ઓળખવો હોય તો હીરાના અનેક વિવિધતાઓ છે, એની ચમકની મુખ્યતાપૂર્વક બીજા બધા પાસા જોવામાં આવે છે, એની ચોખ્ખાઈ, નિર્મળતા વગેરે, ઘાટ વગેરે. પણ જ્યારે એ હીરાને દાગીનામાં મઢીને પહેરવામાં આવે ત્યારે એના આનંદનો અનુભવ, ખુશીનો અનુભવ સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી. એવી જ રીતે તમે મીઠાઈ બનાવો કે મીઠાઈ ખરીદો ત્યારે પૂછો કે આટલો મોંઘી મીઠાઈ છે, 500 રૂપિયા કિલો, બાબા છે શું આટલું બધું? કેસરનું પ્રમાણ આમાં વધારે છે, પિસ્તાનું પ્રમાણ વધારે છે, ઘી આટલું પાયેલું છે, ફલાણું આમ છે, ચોખ્ખું ઘી વાપર્યું છે, ફલાણા ગામનું ઘી વાપર્યું છે. જામ ખંભાળિયાથી ઘી મગાવ્યું છે, મુંબઈમાં વેચાતું નથી, ઘી અમારું જામ ખંભાળિયાથી આવે છે. એટલે અમારે ત્યાંની મીઠાઈ બધા કરતા વધારે સ્વાદિષ્ટ હોય છે. ખાતી વખતે કઈ જામ ખંભાળિયાને યાદ કરવાનો પ્રશ્ન રહેતો નથી, ખાવાનો આનંદ જ હોય છે. ખરીદતી વખતે કે બનાવતી વખતે ગમે તેટલા એના જુદા જુદા પડખાથી વિચાર કરવામાં આવે. એવી જ રીતે આત્માની ઓળખાણ ભલે જ્ઞાન લક્ષણથી કરવામાં આવે પણ અનુભવના કાળે તો આત્માના આનંદ સિવાય અભેદ ભાવે બીજું કાંઈ વિચારમાં આવતું નથી. ત્યાં સુધી કે હું ધ્યાન કરનાર જ્ઞાતા છું અને આત્માનો અનુભવ એ જ્ઞાન ધ્યાનની પર્યાય છે, એવો દ્રવ પર્યાયનો ભેદ પણ અનુભવમાં રહેતો નથી. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે, જ્યાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન રહે એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. એ વિષયનો એક બહુ સારો આધાર ટોડરમલજીએ આવું જે પ્રકરણ લખતા લખતા મોટા નય ચક્ર ગ્રંથની એક ગાથાથી સમજે છે, એ ગાથાને ટાંકે છે. તચ્ચેણ ક્ષણ કાળે સમય બુદ્ધિ જુક્તિમગ્ગેણ નો આરાયણ સમયે પછકો અણવો જમવા. અર્થ, તત્વના અન્વેષણ કાળે, અન્વેષણ એટલે ઓળખાણ કરવાના કાળે, શોધવાના કાળે, જિજ્ઞાસાના કાળે, મારું સ્વરૂપ કેવું છે એની જ્યારે અંતર જિજ્ઞાસા હોય છે અને એની અંતર ખોટ ચાલે છે ત્યારે શુદ્ધાત્માને યુક્તિ માર્ગ દ્વારા સમજવામાં આવે છે. ઉજ્જૈન યુક્તિમજ્ઞેન યુક્તિ માર્ગ છે, યુક્તિ માર્ગ છે એટલે લક્ષ લક્ષણ આદિના ભેદથી એને સમજવામાં આવે છે કે મારો આત્મા કેવો છે. પછી આરાધન કાળે ત્યાં યુક્તિ અર્થાત ભેદ પ્રભેદની આવશ્યકતા નહીં હોવાથી આરાધન કાળે તો આત્મા અનુભવમાં પ્રત્યક્ષ છે અને ત્યાં નય પ્રમાણના ભેદ પણ નથી. આરાધન કાળે તો આત્મા જ પ્રત્યક્ષ હોવાથી એનો વિચાર કરવાનો અને વિચારથી ભેદ ઉપજાવવાનો કોઈ પ્રસંગ નથી. નો આરાહણ સમયે, આરાધના સમયે એવું કાંઈ નથી. કેમ કે પછકો અણવો, આત્મા તો પ્રત્યક્ષ છે, પછકો એટલે પ્રત્યક્ષ છે આત્મા, તો આત્મા જ પ્રત્યક્ષ છે. પછી એનો આવો છે ને તેવો છે એ વાત ક્યારેય એનું કોઈ પાછું જોવાનું રહેતું નથી. આ રીતે ઓળખવાની રીત અને આરાધનની વિધિમાં ફેર, ઓળખવાની રીત જુદી છે અને આરાધનની વિધિ જુદી છે, એમાં ફેર હોવા છતાં પણ આરાધનાના કાળે ભેદનું અવલંબન નથી. ત્યાં તો અભેદનું જ અવલંબન છે, આરાધનાના કાળે ભેદનું અવલંબન નથી. તેથી આરાધનાના વિષયનો વિસ્તાર નથી, કેમ કે ત્યાં વિકલ્પરૂપ ભેદ પણ નથી ઉત્પન્ન થતો. એની નિર્વિકલ્પ દશામાં આરાધન થાય છે, એનો વિસ્તાર શું કરવો? એટલે અહીંયા ભેદનું અવલંબન નથી. જોકે પ્રથમથી જ સમજવાના કાળે પણ ભેદો દ્વારા સમજવાનો જ્યારે કાળ હતો ત્યારે ભેદો દ્વારા સમજવાના કાળે જ પ્રથમથી અભેદ સ્વરૂપ લક્ષણમાં લક્ષમાં લેવાનો પ્રયાસ હોવાથી, અભેદ સ્વરૂપ લક્ષણમાં નહીં પણ લક્ષમાં લેવાનો પ્રયાસ હોવાથી લોકે પ્રથમથી જ ભેદો દ્વારા સમજણના કાળે અભેદ સ્વરૂપ લક્ષમાં લેવાનો પ્રયાસ હોવાથી ભેદથી સમજે છે ત્યારે પણ અભેદ સ્વરૂપ સમજવું છે, ભેદવાળું સ્વરૂપ નથી સમજવું. શરૂઆતથી જ ભેદ ઉપર વજન હોતો નથી, ભલે ભેદપૂર્વક સમજે છે તો પણ ભેદ ઉપર વજન હોતો નથી. અર્થાત સ્વવિકલ્પ ભેદવાળી દશામાં ભેદ પડવો અનિવાર્ય હોવા છતાં, એ ભૂમિકામાં ભેદ પડવો અનિવાર્ય હોવા છતાં તેની ગણના યથાર્થ કાર્ય પદ્ધતિમાં થતી હોવાથી ત્યાં પ્રથમથી જ ભેદને ખરેખર અપનાવ્યો નથી. સ્વવિકલ્પ ભેદવાળી દશામાં ભેદ પડવો અનિવાર્ય હોવા છતાં તેની ગણના યથાર્થ કાર્ય પદ્ધતિમાં થતી હોવાથી, યથાર્થ કાર્ય પદ્ધતિ તો એ છે, ત્યાં પ્રથમથી જ ભેદને ખરેખર અપનાવ્યો નથી. એટલે પહેલેથી જ ભેદને ગૌણ કર્યો, ભેદપૂર્વક સમજવા છતાં અને અભેદની મુખ્યતા રહી એ જ યથાર્થ સમજની સમજવાની કાર્ય પદ્ધતિ છે. લોક કાર્ય પદ્ધતિ એ ભેદથી સમજવાની છે. એ યથાર્થ ન હોય તો ભેદ પ્રભેદના જ્ઞાનમાં તત્વનો અભ્યાસ કરનાર અટકી જાય છે, એને ભેદની પ્રધાનતા રહી જાય છે, ભેદની મુખ્યતા રહી જાય છે, અને ઘણા ભેદોનું જ્ઞાન તે જ્ઞાન એને મૂલ્યવાન લાગે છે. એ ભેદોમાં અટકેલો જીવ, ભેદ પ્રભેદમાં રોકાયેલો જીવ અભેદ અનુભવ પ્રાપ્ત કરી શકતો નથી. પણ ભેદથી અનુભવ, ભેદથી સમજવાના વખતે પણ ખ્યાલમાં લક્ષમાં એમ લીધું છે, ધ્યાન એના ઉપર રાખ્યું છે કે મારે અભેદ સ્વરૂપ સમજવું છે અને અભેદનું અવલંબન લેવાનું છે, તો એ કાર્ય પદ્ધતિ યથાર્થ છે. કેમ કે એને પહેલેથી જ ભેદને ખરેખર અપનાવ્યો નથી. પરંતુ તેવો જ વિકલ્પનો સ્વકાળ છે, ત્યાં વિકલ્પમાં તો ભેદ પડે એવો જ એનો સ્વકાળ છે. તેનું માત્ર જ્ઞાન રહે છે જાણવાના વિષય તરીકે. એ ભેદોનું જ્ઞાન માત્ર જાણવાના વિષય તરીકે રહે છે. અવલંબવાના વિષય તરીકે એ જ્ઞાન રહેતું, જાણવાના વિષય તરીકે એ જ્ઞાન રહેતું. આમ ભેદનું અપનાવવું કે ભેદનું ગ્રહણ અથવા મુખ્યતા થતી નથી, તે અભેદ અનુભવ થવા માટે સુસંગત છે. એ સ્પષ્ટીકરણ દીધું. અભેદનો અનુભવ થવામાં એની વિસંગતતા હતી, એનું શું કે એ અનિવાર્યપણે ભેદથી વિચાર ચાલતો હતો, એમાં ભેદમાં ઊભો છે જીવ એને અનાદિથી, એ ભેદ વિના સમજે એવીની સ્થિતિ જ નથી. પણ લક્ષ અભેદ ઉપર છે, ભેદ ઉપર લક્ષ નથી સમજવા કાળે પણ, તેથી ભેદને ગૌણ કરીને અભેદનો અનુભવ કરશે. આવી ચર્ચા સમયસારની 8મી-9મી ગાથામાં કુંકુંદાચાર્યને કરી છે દુભાષ્યના દ્રષ્ટાંતે, કે જેમ કોઈ અનાર્ય ભાષાને જાણતો નથી, કોઈ અનાર્ય છે એ સંસ્કૃત ભાષાને જાણતો નથી, તો એને સંસ્કૃતમાં કોઈ એમ કે સ્વસ્તિ એટલે કે તારું કલ્યાણ થાવ, તારું અસ્તિત્વ કાયમ રહો, તું જીવંત રહો, જીવતો રહો, એ કાંઈ સમજે નહીં. અનાર્ય છે એ સંસ્કૃત ભાષામાં સમજે નહીં, ત્યારે ટગર ટગર જોયા કરે છે. કહેનાર પ્રત્યે ત્યાં એવી વાત લીધી છે, ટગર ટગર જોયા કરે છે, એ બહુ માર્મિક વાત છે. એટલે કે જિજ્ઞાસાથી જોયા કરે છે કે આ મને શું કહે છે. ટગર ટગર જોવામાં જિજ્ઞાસાની ચેષ્ટા છે, ભાષા નથી સમજતો પણ ભાવ પકડે છે કે મને કંઈક આશીર્વાદ આપે છે, એની ભાષામાં મને આશીર્વાદ આપે છે એટલું તો સમજે છે કે નહીં. અને સમજવાની બુદ્ધિથી જિજ્ઞાસાથી ઊભો છે એને એની ભાષામાં કોઈ સમજાવશે ત્યારે એ સમજી જશે, તો એને એની ભાષામાં સમજાવવું એ અનિવાર્ય છે. એમ અનાદિથી ભેદમાં ઊભેલો જીવ અભેદ અનુભવમાં આવ્યો જ નથી કોઈ દાડો, કોઈ વખત એને ભેદપૂર્વક આત્માની ઓળખાણ કરાવે છે જ્ઞાન લક્ષણ, અને તેના ઉપરથી અભેદનું ગ્રહણ કરાવે છે, અભેદનું લક્ષ કરાવે છે, અને પછી અભેદનો અનુભવ થાય છે એના ફળ સ્વરૂપે. આ પ્રકાર સમજણના કાળે ભેદ પડતો હોવા છતાં સમજવાનો હેતુ અભેદનો હોવાથી આશય સાથે સુસંગતતા છે. અનુભવને અને ઓળખવાની વિધિમાં આશય સાથે સુસંગતતા છે. ઉપર ટપકે સુસંગતતા ભલે નથી દેખાતી પણ આશય સાથે સુસંગતતા છે એ તર્કનું સમાધાન આપ્યું છે. વળી એવો તર્ક થવો પણ સંભવિત છે કે એક બીજો તર્ક થયો છે કે સત્શાસ્ત્રોમાં આત્માના જ્ઞાન ઉપરાંત બીજા ત્રિકાળી ગુણોનું પણ નિરૂપણ કર્યું છે. આત્મજ્ઞાન ત્યાં નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સત્શાસ્ત્રોમાં આત્માના જ્ઞાન ઉપરાંત બીજા ત્રિકાળી ગુણોનું પણ નિરૂપણ કર્યું છે. આત્મજ્ઞાનનો શબ્દ નથી, આત્માના આત્મજ્ઞાનની જગ્યાએ આત્માના એમ હોવું જોઈએ. સત્શાસ્ત્રોમાં આત્માના બીજા ત્રિકાળી ગુણોનું પણ નિરૂપણ કર્યું છે જ્ઞાન સિવાય, તો પછી પ્રશ્ન ઉઠે છે, માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે એમ કેમ? અને તમે એમ કહો કે એવી જ વસ્તુ સ્થિતિ છે, તો બીજા ગુણોનું પ્રતિપાદન અનાવશ્યક ઠરે છે, તો પછી બીજા ગુણને શું કરવા? ચર્ચા લાંબી લાંબી કરવી જોઈએ? અનાવશ્યક ચર્ચા છે. અથવા બીજા ગુણોનું પ્રતિપાદન નિષ્પ્રયોજન થશે, આવો એક પ્રશ્ન ઉઠાવ્યો. સમાધાન કે આત્મા એક જ્ઞાન ગુણ સ્વરૂપ નથી. જો એક જ ગુણથી વાત કરવામાં આવે ને બીજા ગુણો દર્શાવવામાં ન આવે તો આત્મા એક ગુણ સ્વરૂપ જ્ઞાન ગુણ સ્વરૂપ થઈ જશે એમ નથી. આત્મા કાંઈ એક જ્ઞાન ગુણ સ્વરૂપ નથી, પરંતુ આત્મામાં જ્ઞાન સિવાય પણ અનંત ગુણો છે. એમાંથી જે ગુણો વચનગોચર છે, અનંત ગુણોમાંથી જેટલા વચનગોચર છે, તે ગુણોનું પ્રતિપાદન શાસ્ત્રોમાં થયેલું છે. અને એ રીતે વસ્તુના યથાર્થ સ્વરૂપનું વ્યવસ્થિત સ્થાપન કરવા યોગ્ય છે. જ્યારે વસ્તુ સ્વરૂપની ચર્ચા ચાલે ત્યારે તો તેનું યથાર્થ નિરૂપણ થવું જોઈએ, જેવી હોય એવી વસ્તુ. સાધક જીવને જ્ઞાન માત્ર ભાવરૂપ પરિણમનમાં એક સાથે અનંત શક્તિઓ ઉછળે છે. સાધક જીવ આરાધનામાં અભેદ વસ્તુને સાધે છે ત્યારે હું જ્ઞાન માત્ર છું એવી અંતર સાવધાનીથી એ પરિણમન કરે છે. જ્યાં એ પરિણમન કરે છે પોતાના સ્વરૂપનું, શુદ્ધ સ્વરૂપનું પરિણમન થાય છે ત્યારે એમાં એક સાથે અનંત શક્તિઓ ઉછળે છે, પરિણમનમાં આવે છે અનંત શક્તિઓ. અને તે સ્વપર પ્રકાશ જ્ઞાનમાં જણાય છે. એવા શુદ્ધ પરિણમનમાં પોતાની બીજી બીજી શક્તિઓ પણ જ્ઞાનગોચર થાય છે. તેમાંથી જે વચન ગોચર છે તેને શાસ્ત્રમાં સ્થાપેલ છે, નિરૂપણ કરેલ છે. જે જે શક્તિઓનું જ્ઞાન થયું મહાત્માઓને, એમણે એનું વર્ણન શાસ્ત્રોમાં કર્યું. તો પણ તે ગુણભેદો જાણવાનો વિષય છે, એ ગુણભેદો છે એ માત્ર જાણવાનો વિષય છે, પ્રયોજનનો વિષય નથી એમ કહેવાય, અવલંબનનો વિષય નથી. પ્રયોજનની સિદ્ધિ માટે ગુણભેદોનું અવલંબન યોગ્ય નથી, એ અવલંબનનો વિષય નથી. અવલંબનનો વિષય તો અનંત શક્તિઓમાં વ્યાપક એવું એક દ્રવ્ય છે. અવલંબનનો વિષય તો એક અભેદ દ્રવ્ય જે છે, અનંત શક્તિઓમય જે અભેદ દ્રવ્ય છે તે અવલંબનનો વિષય છે. વળી જ્ઞાતાગ્નિના સંબંધને લીધે જ્ઞાન તત્વને પરરૂપ માનીને જીવ અનાદિથી અજ્ઞાની થઈ રહ્યો છે. વળી અનાદિની એક સ્થિતિ બહુ ખરાબ ઊભી છે. જીવની સ્થિતિ સંસારમાં ઘણી વિચિત્ર થઈ રહી છે. કે જ્ઞાતાગ્નિનો સંબંધ છે, આત્મા જ્ઞાતા છે, એની જ્ઞેયોને જાણવાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનાદિથી પારિણામિક ભાવે વર્તી રહ્યો છે, ક્ષય દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમાં જ્ઞાનનો પણ પારિણામિક ભાવે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એને લીધે ભૂલ શું કરી? વાત તો જે સંબંધ છે એ છે, પણ જીવે અનાદિથી ભૂલ કરી છે આ સંબંધને કારણે, કે જ્ઞાન તત્વને પરરૂપ માનીને જીવ અનાદિથી અજ્ઞાની છે. જે જણાયું એ રૂપ પોતાને માનવા માંડ્યો, શરીર જણાયું તો શરીર રૂપ માનવા માંડ્યો, કુટુંબ જણાયું તો કુટુંબને પોતા રૂપ માનવા માંડ્યો, ઘર જણાયું તો ઘરને પોતાનું માનવા માંડ્યો. તેથી અજ્ઞાની થઈ રહ્યો છે. જ્ઞાન તત્વને એટલે પોતાને પરરૂપ માનીને, જ્ઞાન તત્વનો અર્થ શું છે કે પોતાને પરરૂપ માનીને જીવ અનાદિથી અજ્ઞાની થઈ રહ્યો છે. ત્યાં આત્માને જ્ઞાન માત્ર કહીને સ્વરૂપનું તત્પણું અને પરરૂપથી અતત્પણું કરવું છે, સતતપણું નહીં પણ અતત્પણું કરવું છે. પ્રગટ કરવું છે. આ વિશે ક્યાં ચાલ્યો છે? સમયસારના પરિશિષ્ટમાં 14 ભંગના બોલમાં આ વિશે ચાલ્યો છે. એટલે અમૃતચંદ્ર આચાર્ય આત્માને ઓળખાવા માટે ટીકા કરીને જ્ઞાન માત્ર આત્મા કહ્યો, પછી પોતે ટીકા પૂરી કર્યા પછી પણ વિચાર ચાલી ગયો કે કેટલીક મહત્વની વાતો કરવી રહી જાય છે આમાં. તેમને એ વાતો પરિશિષ્ટમાં લીધી લીધી. એના ઉપરથી કેટલાક પ્રશ્નો ઉઠાયેલા છે, તર્ક ઉઠાયેલા કે આત્માને જ્ઞાન માત્ર કહેતા અને જ્ઞાનથી ઓળખાવતા આ બધા પ્રશ્નોનું હું સમાધાન કરું છું. એની ચર્ચા અહીંયા આ સ્થળે લીધી છે. શું કહે છે કે જ્ઞાન જ્ઞેયને સંબંધ હોવાથી નિમિત્ત નિમિત્ત સંબંધ, જ્ઞાન તત્વને એટલે આત્માને પરરૂપ માનીને જીવ અનાદિથી અજ્ઞાની થઈ રહ્યો, ત્યાં આત્માને જ્ઞાન માત્ર કહીને જ્ઞાનીઓએ ગુરુએ આત્માને જ્ઞાન માત્ર આત્મા એમ કહીને સ્વરૂપનું તત્પણું અને પરરૂપથી અતત્પણું પ્રગટ કર્યું છે, કરાયું છે. અને આ રીતે જ્ઞાન માત્ર ભાવનું સ્વયં અનેકાંતપણું પ્રસિદ્ધ થતાં પ્રયોજનની પણ સિદ્ધિ થાય છે કે હું સ્વપણે છું અને પરપણે નથી, એવું જે અનેકાંતપણું છે એમાં પ્રયોજનની સિદ્ધિ વસ્તુનું સ્વરૂપ છે એ નિશ્ચિત થાય છે, ઓળખાય છે. અર્થાત અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે, પ્રયોજનની સિદ્ધિ થાય છે એટલે અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ થાય છે. તેથી અનેકાંતનો ઉપદેશ છે, એ કારણે અનેકાંતનો ઉપદેશ છે, તે યોગ્ય જ છે, અર્થાત ન્યાયસંગત છે. એ જે વાત કરી છે તે ન્યાયસંગત છે. એમ કહ્યું કે બીજા ગુણો જે છે એની વાત કરવી તે ન્યાયસંગત છે, કેમ કે આત્મા એક ગુણ સ્વરૂપ નથી, આત્મા કાંઈ એક ગુણ સ્વરૂપ નથી. બીજા ગુણો વસ્તુના સ્વરૂપમાં છે જે છે એનું નિરૂપણ કરવું ન્યાયસંગત છે. પરંતુ હવે ઓળખાણ કરવાનું પ્રયોજન છે ત્યાં, પરંતુ આત્માની ઓળખાણની પ્રક્રિયામાં તો ખાસ પ્રકાર છે, એમાં બીજા ગુણોનું કામ નથી, એ જાણવાના વિષયમાં રાખી લેવાનું છે. પરંતુ આત્માની ઓળખાણની પ્રક્રિયામાં ખાસ પ્રકાર છે, અને તેમાં તે ખાસ પ્રકારમાં માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે. બીજા કોઈ ગુણ દ્વારા આત્માની ઓળખાણ થાય એમ કે જ્ઞાન થી જુદો પડે અને જ્ઞાન થી અનુભવ ગોચર થાય. જે પર સાથે એકત્વ કરી રહ્યો છે તે પરથી જુદા પડવું જરૂરી છે, પ્રયોજનભૂત છે, અને સ્વયંનો અનુભવ કરવો તે પણ પ્રયોજનભૂત છે, અને તે જ્ઞાન સિવાય થઈ શકે. 438માં જ્ઞાયકતામાં એ વાત લીધી. અત્યંત અનુભવનું કારણ તે જ્ઞાયકતા છે, અને પરથી જુદા પડવાનું કારણ પણ જ્ઞાનપણું છે, માટે જુદો પડે છે. માત્ર જ્ઞાન દ્વારા જ ઓળખાણ થઈ શકે છે, બીજા ગુણોથી નહીં. કારણ કે મિથ્યાત્મના સદભાવમાં બીજા ગુણોનું વિપરીત પરિણમન હોવાથી મિથ્યાત્મ અવસ્થામાં સંસારી જીવને બીજા ગુણોનું પરિણમન ઊંધું ચાલે છે. સુખ છે એ દુઃખરૂપે પરિણમી રહ્યો છે, સુખ ગુણ છે એ દુઃખરૂપે પરિણમી રહ્યો છે, ચારિત્ર ગુણ છે તે રાગરૂપે પરિણમી રહ્યો છે. સુખ પરિણમન નથી, વિશેષ ગુણો. એ જ્ઞાન સિવાય બીજા વિશેષ ગુણો છે એ વિપરીત પરિણમી રહ્યા છે. સામાન્ય ગુણોથી તો જુદો પડે નહીં એટલે ઓળખાણ થાય નહીં. એટલે સામાન્ય ગુણો તો અસ્તિત્વવાદી તો ઓળખવા માટે કામમાં આવે નહીં, એમાં તો અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. માટે અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે. એક વિશેષ ગુણોથી જુદો પડે તો જ્ઞાન સિવાય બધા ગુણો વિપરીત પરિણમે છે, એટલે એમાંથી તો કંઈ ગુણ સ્વભાવ ઓળખાય નહીં. બીજા ગુણોનું વિપરીત પરિણમન હોવાથી તે વિપરીતતા દ્વારા અવિપરીત સ્વભાવનું ગ્રહણ થઈ શકતો નથી. માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે. તો માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં, દ્વાર એટલે ચેનલ છે પ્રવેશ કરવાની, માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, એટલે કે સ્વભાવ પ્રગટ છે, અનુભવ ગોચર છે, વેદન ગોચર છે, અને તેથી જાણવામાં તેનું સાકાર સ્વરૂપ નિશ્ચિત થાય છે. સાકાર એટલે જેવું છે તેવું સ્વરૂપ નિશ્ચિત થાય છે. માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ દ્વારમાં સ્વભાવ પ્રકાશમાન છે, અને એ સ્વપણે પ્રકાશમાન છે. તો સ્વપણે પ્રકાશમાન છે એ સ્વાકાર ભાવે ઓળખાય છે, સ્વાકાર સ્વરૂપે ઓળખાય છે, અને વ્યક્તપણે વ્યાપક પણ છે. ઉપયોગ દ્વારમાં એ સ્વભાવ વ્યાપેલો પણ છે, તેમ અનુભવ ગોચર થાય છે. વ્યાપક છે તેવું અનુભવ ગોચર થાય છે. તો જેવો ઉપયોગ દ્વારમાં વ્યાપક છે તેવો જ શક્તિમાં અને દ્રવ્યમાં પણ તેવો જ વ્યાપક છે. આખું દ્રવ્ય ઓળખાઈ ગયું. તેમ અનુભવ ગોચર થાય છે તે ઉપરથી દ્રવ્યમાં આવો જ સ્વભાવ વ્યાપક છે તેમ ઓળખાય છે. જેવો મને ઉપયોગમાં વ્યાપેલો જણાયો તેવો જ દ્રવ્યમાં વ્યાપેલો છે એમ જણાય છે. હીરાની જે ચમક અવસ્થામાં પ્રગટ છે તેવી જ એની ચમકવાની શક્તિ અંદર રહેલી છે. આખો હીરો એવો જ છે, ચમકવાની શક્તિથી ભરેલો, એમ દ્રવ્યગુણની ઓળખાણ પણ પર્યાય મારફત થઈ જાય છે. તેથી જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. તેથી આત્મા તો માત્ર જ્ઞાન લક્ષણથી જ ઓળખાય છે, બીજા કોઈ લક્ષણથી ઓળખાતો નથી. આ વિષયમાં પણ પૂજ ગુરુદેવનું વચનામૃત ઉલ્લેખનીય છે, 708 પરમાગમ સાર, 708 કુદરતી પહેલા પરમાગમ સારનું સંકલન થઈ ગયેલો. આ પુસ્તકમાં આધાર લેવામાં તેના વચનો કામમાં આવ્યા છે. 708માં શું કહે છે કે આત્માનું વેદન કેમ થાય એવો પ્રશ્ન ઉઠાવીને ગુરુદેવ નિરૂપણ કરે છે. આત્માનું વેદન કેમ થાય, અનુભવ કેમ થાય, નિમિત્ત અને રાગમાં પ્રેમ કરે થાય નહીં, જાઓ સીધી વાત કરી. જ્યાં સુધી તને પર વસ્તુમાં પ્રેમ છે, રાગનો પ્રેમ છે, ત્યાં સુધી તને આત્માનો અનુભવ થાય, આ નથી વાત. પણ ચેતનની ચેતના છે, એ ચેતન પદાર્થ છે, એની ચેતના છે, અને તે જ્ઞાન દર્શન વડે ખ્યાલમાં આવે. ચેતના શેનાથી ખ્યાલમાં આવે? જ્ઞાન દર્શનથી ખ્યાલમાં આવે. તે પરથી તો નહીં, પણ જ્ઞાન સિવાય બીજા ગુણોથી પણ ખ્યાલમાં આવતી જ્ઞાન સિવાય. એવા જ્ઞાન લક્ષણ વડે ચેતના જાણતા, પ્રગટ ચેતના જાણતા, એ ચેતના વડે ચેતન સત્તા જે છે અવ્યક્ત અપ્રગટ એનો નિર્ણય થયો. જ્યારે જ્ઞાનમાં ચેતના ખ્યાલમાં આવી ત્યારે ચેતન સત્તા છે એમ નિર્ણય થયો. ચેતના ખ્યાલ આવી એટલે ચૈતન્યની સત્તાનો પણ નિર્ણય થયો, સ્વરૂપ અસ્તિત્વનો નિર્ણય થયો. જાણવા દેખવા વાળી વસ્તુ છે તે વડે સુખનો અંશ પ્રગટ થયો. જાણવા દેખવા વાળી વસ્તુ છે તેના દ્વારા સુખનો અંશ પણ પ્રગટ થયો, ત્યારે ચેતન સત્તાનો નિર્ણય થયો. અનુભવ નિર્ણય થયો ફરીને એમ નિર્ણય બે રીતે કહે છે જ્ઞાનીઓ. એક ભાવભાષણને પણ નિર્ણય કહે છે, અને એક અનુભવમાં વસ્તુનું સ્વરૂપ અનુભવથી નિશ્ચિત થતું હોવાથી ત્યાં પણ નિર્ણય થયો એમ કહેવામાં આવે છે. હા, એટલે શું છે કે વાત બે જગ્યાએ એક સરખી આવે ત્યારે વળી પાછું ગૂંચવણ થાય એવું ન થવું. જ્ઞાનીઓ એ બંને પ્રકાર છે, એ જ શબ્દોના પ્રયોગથી બંને પ્રકારને વર્ણવ્યા છે. હા, સુખની ઉત્પત્તિ થઈ ગઈ સાથે અનુભવ કાળે સુખની ઉત્પત્તિ થઈ ગઈ. માટે જે દુઃખ છે એ ઘટે છે, યથાર્થ પ્રકારે દુઃખ ઘટે છે. બીજું કે જ્ઞાન વેદન જે પ્રત્યક્ષ છે તેના દ્વારા સહજ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ આત્માનો નિશ્ચય થાય છે, એટલે અનંત સુખનો નિશ્ચય પણ ત્યારે જ થાય છે. અનંત જ્ઞાન અને અનંત સુખ આદિ અનંત સામર્થ્યનો નિશ્ચય પણ ત્યારે જ થાય છે. એટલે એ વખતે દુઃખ ઘટ્યા વિના રહે નહીં, દુઃખ ઘટે. પણ અતિન્દ્રિય આનંદનો અનુભવ નથી એટલે ત્યાં પ્રગટ બીજી વાત લેવામાં આવતી નથી, સમ્યક પ્રગટ નથી થયું, મુખ્ય પડે એ વાત નથી. વસ્તુ જે જ્ઞાનમાં આવી તો એક સરખી જ આવી, જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ પણ આનો ફેર પડ્યો. ભાવભાષણમાં જ્ઞાન પરોક્ષ છે અને અનુભવમાં જ્ઞાન પ્રત્યક્ષ છે, એટલો ફેર પડ્યો. ભાવભાષણ વખતે બુદ્ધિપૂર્વકનો રાગ હજી જીવતો છે અને અનુભવ કાળે બુદ્ધિપૂર્વકનો રાગ મરી પરવાર્યો છે, એમ છે. મન તો પહેલા જ મરી પરવારે છે, અનુભવ પ્રકાશમાં લીધો છે. મન તો પહેલા જ મરી જાય છે. કેમ કે જે વિકલ્પ છે, સ્વવિકલ્પ દશામાં જે નિર્ણય થાય છે એ વિકલ્પ દુઃખરૂપ છે. એટલે દુઃખ ઊભું છે અને સુખ સ્વભાવનો નિર્ણય થાય છે. નિર્વિકલ્પ દશામાં વિકલ્પનો નાશ થઈ ગયો છે અને આનંદનો અનુભવ છે. એટલે આનંદને કોઈ અવરોધવો એ વખતે વિદ્યમાન નથી, એમ કે તો ઘણો ફેરવો. ફેર ઘણો પડે છે. અનુભવના કાળે તો આનંદ ઉભરાઈને આવે છે, આનંદનો ઉભરો આવે છે. દૂધમાં ઉભરો આવે, દૂધ તો જેટલું છે એટલું છે, પણ વધારે દેખાય એ વખતે. અડધી તપેલી હોય પૂરી ભરાઈ ગઈ હોય એવું દેખાય. એને દૂધ વીધું, પણ દૂધ વીધું તો છે. એમ અનુભવ કાળે તો આનંદ ઉભરાઈને આવે છે. એવો આનંદ ઉભરાઈને ભાવભાષણ કાળે આવતો વિદ્યમાનતાનું અસ્તિત્વનું જ્ઞાન થાય છે. અનંત આનંદ ભરેલો છે, ભોગવતો હતો વેદનના કાળે, અનુભવના કાળે જ આવે. હવે તો પછી શું છે કે પરોક્ષતા જ ખલાસ થઈ ગઈ. અનુભવ કાળે પરોક્ષતા રહી નથી, ત્યારે અહીંયા પરોક્ષતા ઊભી છે. એ ફરક છે મોટો. વેદન પ્રત્યક્ષ છે, પણ આંશિક વેદન છે ને આંશિક પ્રત્યક્ષ છે. એટલે અનુભવાન છે પ્રતીતિ એમ લીધું, અંશ શબ્દો લાગ્યો. અનુભવથી પ્રતીતિ એમ ન લીધું, કેમ કે ભાવાસનનો ત્યાં તબક્કો છે. અનુભવાન છે એટલે ત્યાં વેદનથી જે પરખ આવે છે એમાં અનુભવનો અંશ લીધો છે. અંશ શું કરવા લીધો એ પ્રશ્ન કરી શકાય. કે ત્યાં નિર્વિકલ્પ અનુભવ વખતે રાગની ઉત્પત્તિ નથી એવું નથી. એકલો અનુભવ છે, એકાકાર એકલો અનુભવ છે એવી દશા નથી. સવિકલ્પ દશા છે એટલે અનુભવ અંશ લીધો છે. અનુભવ નથી લીધો, પણ અનુભવ અંશ લીધો. કૃપાળુ દેવ સાચો એકાવન પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, એ બીજું સંકેત છે અને ઉપદેશ છે. અમે એને સમ્યક્ત્વનું અંગ છે એમ કહ્યું. એક પરિણતિ છે એમાં અનંત ગુણની પરિણતિ થઈ ગઈ છે. એટલે બીજી રીતે વિચારીએ તો અનુભવ ક્યારે થાય? કોઈ પણ જીવને આત્માનો અનુભવ ક્યારે થાય અને અનુભવ થાય ત્યારે શું થાય? આનો થોડોક વિચાર કરીએ તો વિશે સ્પષ્ટ થશે કે ભાવભાષણ પછી અત્યંત 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 મહિમા આવે સ્વરૂપનો અને આત્મરસ ખૂબ ગાઢ પ્રગાઢ થાય. આત્મરસ ચૈતન્ય રસ એ ખૂબ ગાઢ થાય ત્યારે એ પ્રગાઢ દશામાં અનુભવની દશા ઉત્પન્ન થાય છે. એમાંથી પરિણતિ ઊભી થઈ છે. પરિણતિ એક ઓરિયન્ટેડ પોઝિશન છે. આટલી પ્રક્રિયાને એ દશા ભાવવાસનો થતો નથી. એટલે એમ તો હવે મહિમા શરૂ થશે. ભાવવાસન થયા પછી મહિમા ઓળખાણ પૂર્વક મહિમા થશે. મહિમા પૂર્વક ઓળખાણ નથી. પરમાગમ સાર મેં સ્પષ્ટ કર્યું છે ગુરુદેવ, ઓળખાણ પૂર્વક મહિમા આવે છે, મહિમા પૂર્વક ઓળખાણ આવે છે એમ નથી. એવું ચોખ્ખું કર્યું છે. એટલે પરિણતિમાં તો જેમ પરિણતિ છે અનુભવ પછી મકાન ચણીએ અને પાયો બહાર નીકળ્યા પછી પહેલી ઈંટ મૂકીએ. શિલાન્યાસ શિલાન્યાસ છે. પાયાની ઈંટો તે પાયાની છે, પ્લિન્થની ઈંટો તે પ્લિન્થની છે. પહેલા માળ પછી સ્લેબ ભર્યા પછી પહેલી ઈંટ મૂકી કહેવાય. પહેલી ઈંટ સ્લેબ ભર્યા પછીની છે. એનું જે લેવલ બદલાય છે એમ અનુભવ પછીની દશામાં સ્વવિકલ્પતા હોય તો પણ પરિણતિનું લેવલ બદલાયેલું છે. લેવલ જુદું છે. આખું ઘણો ફેર છે. કેટલો આગળ વધ્યો છે. ભાવ ભાષણ થયો, સ્વરૂપ મહિમાથી અત્યંત આત્મરસ લીધો, એ વધુ એ રસના ફળ સ્વરૂપે નિર્વિકલ્પ અનુભવ આવ્યો. ત્યારે એ નિર્વિકલ્પ અનુભવમાં અત્યંત રસ આવ્યો ત્યારે અનુભવનો રસ પણ અનંત ગુણોનો વિશિષ્ટ છે. પછી પરિણતિ ઊભી થઈ. એટલો ઉપર આવીને પરિણતિ શરૂ થઈ છે. આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. આ શાસ્ત્ર વાંચીને આત્માની વાત છે. આત્માનો મહિમા આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. ઉપર ઉપરથી સારું વિકલ્પ પીરા કરે. અંદરથી રૂચે તો વીર્ય ઉછળે. એ ક્યાં ઉછળે છે એમ પૂછે છે. એમ ઉછળવું જોઈએ. સાધારણ ધારણા અને મહાત્મ તો અનંતી વાર આવ્યા, પણ ખરેખર મહાત્મ અંદરથી આવવો જોઈએ એ ભાવ ભાષણ પૂરું આવે. બાકી એ જ રહી ગયું છે ને. પહેલા મહાત્મા આવે છે અને પછી મહાત્માની ઉગ્રતા થતા એકાગ્રતા થાય છે. પણ ઓળખાણ આજે આવી છે જે બોલ્યો છે નથી બોલામાં તો એમ આવે છે. ઓળખાણથી મહિમા આવે, મહિમાથી ઓળખાણ ના આવે એમ કરીને. હા એ જુદું જુદો બોલ. ભાવ ભાષણ માં ઓળખાણ થઈ, ભાવ ભાષણ વખતે ઓળખાણ થઈ, પછી જે મહિમા ઉપડે, ઓળખીને જે મહિમા આવે એ ફાટમ ફાટ આવે, ઉપર ઉપરનો ના આવે. એનાથી જે આત્મરસ વધે, કેમ કે ત્યાં તો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ કામ કરતો છો, એ અનુભવને લઈ આવે છે. હા, પરિણતિમાં ફેર છે, પરિણતિ તો પરિણતિ છે, પણ પરિણતિમાં ફેર ઘણો છે. દશા આગળ વધેલી છે, અનુભવ અનુભવ થયા પછીની દશા તો આગળ વધેલી દશા છે. મળી સર્વગુણોમાં જ્ઞાન ગુણ મુખ્ય છે, મુખ્ય તો જ્ઞાન ગુણ છે, બધા ગુણો અનંતા છે, જ્ઞાન ગુણ મુખ્ય છે. અને સ્વપર પ્રકાશક છે, અથવા જ્ઞાન ગુણ છે, તે એની શક્તિ છે, એ સ્વપર પ્રકાશક છે, તેવું તેનું વિશેષપણું છે. જ્ઞાનનું એ વિશેષપણું છે. જ્ઞાનની અગ્રતામાં એટલે ઉર્ધ્વતા જ સર્વને સર્વ જાણવું, ઉગ્રતામાં જ સર્વને જાણવાનું થાય છે. જે કાંઈ જાણવું થાય છે, બીજા પદાર્થોનું જાણવું થાય છે, એ પણ જ્ઞાનની ઉગ્રતામાં જાણવું થાય છે, ઉર્ધ્વતામાં જાણવું થાય છે. અગ્ર મુખ્ય તો પહેલાં તો જ્ઞાન છે. ક્રોધ થયો પણ જાણ્યું કોણે, બીજો પદાર્થ છે પણ જાણ્યું કોણે, જ્ઞાન પહેલાં આગળ છે. આપણે ઉર્ધતા આવી ગઈ 438, ત્યાં પણ જ્ઞાનની હૈયાતી વિશિષ્ટપણું ધરાવે છે, એ પણ જ્ઞાનનું વિશિષ્ટપણું પ્રગટ કરે છે. એ ઉર્ધતા પણ માં પણ જ્ઞાનની ઉર્ધતા લેવી છે, વેદકતામાં પણ જ્ઞાનની વેદકતા લેવી છે, શું ચૈતન્યતામાં પણ જ્ઞાનની ચૈતન્યતા લેવી છે, જ્ઞાયકતામાં પણ જ્ઞાનની જ્ઞાયકતા લેવી છે, એમ લીધું છે. પરંતુ જ્ઞેયલુબ્ધતાને વશ જ્ઞેયાકાર જ્ઞાન મુખ્ય થઈ જાય છે. અજ્ઞાન દશામાં જ્ઞેય પ્રત્યે આકર્ષણ થઈ જાય છે, કલ્પના થાય છે, કે તેનો પોતાનો પૂર્વગ્રહ પણ એવો હોય છે મિસકોન્સેપ્ટના કારણે, એટલે જ્ઞેયલુબ્ધતા થઈને જ્ઞેયાકાર જ્ઞાન મુખ્ય થાય છે. નાનાકાર જ્ઞાન મુખ્ય થતું નથી, જ્ઞેયાકાર જ્ઞાનની મુખ્યતા થઈ જાય છે. ત્યાં જ્ઞાનની વેદનરૂપ પ્રસિદ્ધિ વડે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરવારૂપ વિધિ, એ વિધિ વડે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. આ 15મી ગાથાનો વિષય, જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તે પ્રકારે અંતરંગમાં સ્વભાવના આધારે પ્રવર્તવું થાય તો તે જ્ઞાનની અનુભૂતિ, તે જ આત્માની અનુભૂતિ છે. જ્ઞાની નહીં પણ જ્ઞાનની અનુભૂતિ, તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે સ્વપણે વિદાતું જ્ઞાન તે આત્મા જ પરમાગમ સારમાં 733ના વચના મૃતમાં ગુરુદેવે લીધું છે કે સ્વપણે વિદાતું જ્ઞાન તે જ આત્મા છે. જ્ઞાન તો જ્ઞાનપણે વિદાય છે, પણ સ્વપણું અન્ય સ્થળે નિશ્ચિત થયેલું હોય તો તે સામાન્ય જ્ઞાન વેદનનો આવિર્ભાવ થાય નહીં, તો વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થઈને જ્ઞેયલુબ્ધતા થઈને અનેક પ્રકારના વિભાવોને ઉપજવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય ઓટોમેટિક. વિભાવની પ્રક્રિયા પણ ઓટોમેટિક છે અને સ્વભાવની પ્રક્રિયા પણ ઓટોમેટિક છે. તારે કરવું છે શું? કર્તૃત્વને તો શું છોડ. જ્યાં જ્ઞાન વિશેષનો આવિર્ભાવ થયો ત્યાં રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિકારો ફાટી નીકળશે. પણ અનિવાર્યપણે રોકી નહીં શકે, એ ઓટોમેટિક છે. અથવા વૈજ્ઞાનિક છે વસ્તુનું, એ વૈજ્ઞાનિક સ્વરૂપ છે. એવી જ રીતે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય સ્વરૂપ લક્ષપૂર્વક, સ્વરૂપના નિશ્ચયપૂર્વક, તો સહજપણે સ્વરૂપનો આશ્રય થઈને અવિકાર દશા શુદ્ધતાનું પરિણમન સહજ ચાલુ થઈ જાય. પણ એમાં મહિમા આવે છે, ક્યાં ભાવ ભાષણ થયો તો વસ્તુનું સ્વરૂપ તો અનંત મહિમાવંત છે એટલે મહિમા ઉછળશે, આ તો ફાટ મહિમા આવશે. અને જ્ઞાન વિશેષ કૌર થશે, જ્ઞાન સામાન્ય મુખ્ય થશે, એટલે જે જ્ઞાન વેદન છે તે આવિર્ભૂત થઈને અનુભૂતિ રૂપે પ્રગટ અનુભવ ગોચર થશે. એવી રીતે એ તો શું છે કે ત્યાં જ્ઞાની લીધા છે. આપણે શું બધી જગ્યાએ એક જ વાત લીધી છે મુમુક્ષુની, પણ ત્યાં તો જ્ઞાની લીધા છે. જ્ઞાનીને તો સ્વરૂપ ભાવ ભાષણ થઈ ગયું છે, અનુભવ પણ થઈ ગયો છે, એવા જ્ઞાનીની વાત છે. એ તો મહિમાપૂર્વક જ અનુભવ કરે ને, એટલે કેટલી વાત છે. એને તો મહિમાપૂર્વક જ અનુભવ ચાલે ને, કેમકે મહિમા તો પહેલા ઉપજી ગયો છે. ત્યાં જ્ઞાનીની વાત છે, સ્વરૂપ જ્ઞાની પણ કદાચિત ધ્યાન કરવાનો ઉદ્યમ કરે છે, એકાગ્ર થવાનો પુરુષાર્થ કરે છે, એકાંતમાં જઈને ધ્યાનમાં બેસે છે, ત્યાં એવી વાત લીધી છે. ત્યાં મોક્ષની અજ્ઞાનીની વાત નથી લીધી, મિત્રો ઊંટું સૂટું છે. આત્માને સન્મુખ શું રીતે થવું? પરની સામે જોવે છે તે સ્વની સામે જોવાથી સ્વ સન્મુખ થવાય. અનંત અનંત જ્ઞાનાનંદ સામર્થ્યવાળી વસ્તુ છે, તેનું જેવું અને જેટલું મહાત્મ છે તેવું અને તેટલું મહાત્મ જ્ઞાનમાં આવે તો તે જ્ઞાન સ્વ સન્મુખ થઈ શકે. ઓલામાં તો શું લીધું છે કે ઓળખાણપૂર્વક મહિમા આવે છે, મહિમાપૂર્વક ઓળખાણ આવે છે એમ નથી, એવું સ્પષ્ટ કર્યું છે. ક્યાંક છે મળી, અહીં એવો તર્ક પણ સંભવિત છે. જો આ ત્રીજો તર્ક ઉઠાવ્યો છે, બે પ્રશ્નો ઉઠાવ્યા, એમાં એકલા જ્ઞાન ગુણ થી કેમ વાત કરી, બીજા ગુણ ની વાત શા માટે ન લીધી, એ વાત લીધી. વળી અહીં એવો તર્ક પણ સંભવિત છે કે આત્માને પરમાગમોમાં એટલે નિયમસારમાં, ખાસ કરીને આ વાત છે, પારિણામિક ભાવ લક્ષણ કયો છે? જ્ઞાન લક્ષણ ત્યાં વાત નથી કરી, આત્માને ત્યાં પારિણામિક ભાવ લક્ષણ કયો છે, ત્યાં જ્ઞાન લક્ષણ એવો આત્માની વાત જ નથી કરી. અને તે નિશ્ચયનો વિષય છે, એ જે પારિણામિક ભાવ છે તે તો નિશ્ચયનો વિષય છે. જ્યારે ઉપયોગ લક્ષણ તો વ્યવહારનો વિષય છે, કેમ કે તો પર્યાયમાં છે ને ઉપયોગ, તો ઉપયોગ તો પર્યાય રૂપે છે, તો વ્યવહારનો વિષય છે. તો ઉક્ત બે લક્ષણમાંથી કયું લક્ષણ લક્ષણ તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, આવો પ્રશ્ન ઉઠે. અહીંયા સમયસારમાં જ્ઞાન લક્ષણ કીધું, નિયમસારમાં પારિણામિક ભાવ લક્ષણ આત્મા કયો? હવે મોક્ષુએ શું કરવું, આનો તોડ કેમ કાઢવો? આ તર્ક ઉઠાવ્યો છે, પ્રશ્ન ઉઠાવ્યો છે. બે શાસ્ત્રોમાં એક જ શબ્દનો પ્રયોગ આવે અને બંનેમાં વિષય વિરોધ શું થયો? કે પારિણામિક ભાવ છે એ તો નિશ્ચયનો વિષય છે, ઉપયોગ લક્ષણ તો વ્યવહારનો વિષય છે, હવે અમારે શું કરવું? અમારે નિશ્ચયને પકડવો કે વ્યવહારને પકડવો? અને પ્રશ્ન આ છે સીધો. સામાન્ય બુદ્ધિથી તો એમ લાગે કે આપણે તો નિશ્ચય જ પકડવાનો હોય ને, વ્યવહારને શું કરવાને પકડવાનો હોય. અથવા શા માટે નિશ્ચયના વિષયભૂત લક્ષણને સાધન ન બનાવવું? વ્યવહારના લક્ષણને શું કરવા સાધન બનાવીએ? બીજું પણ લક્ષણ હોય તો નિશ્ચયના લક્ષણને સાધન બનાવીએ ને. પક્ષ તો વ્યવહાર નહીં કરતા નિશ્ચય નહીં જ પક્ષ કર્તવ્ય છે. બેનો પક્ષ વિચારીએ તો પણ પક્ષ તો નિશ્ચય ન કરવા યોગ્ય છે, વ્યવહારનો પક્ષ તો કરવા યોગ્ય અમસ્કો પણ નથી. તો અમે સમજ્યા છીએ. તેથી ઉપયોગ લક્ષણની મુખ્યતા કરવા યોગ્ય નથી. અમને તો આમ લાગ્યું છે કે તમે ઉપયોગ લક્ષણની વાત મુખ્ય નહીં કરો, પારિણામિક લક્ષણની વાત મુખ્ય કરો. આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. કર્ક તો બધા ઉઠાવવા જોઈએ ને, એને વિષય ચોખ્ખો થાય એટલા માટે તેનું સમાધાન. આત્માને ઓળખવા માટે પ્રસિદ્ધ ઉપયોગ લક્ષણ જ સાધન છે. પારિણામિક ભાવ પ્રસિદ્ધ પ્રસિદ્ધથી ઓળખાણ થાય કે અપ્રસિદ્ધથી ઓળખાણ થાય? પછી તમે ખુલાસો કરશો કે ત્યાં પછી તો પછી નિયમસારમાં આ વાત શું કરવા કરી? તો કે ત્યાં લક્ષણનો અર્થ સ્વરૂપ છે, લક્ષણનો અર્થ ત્યાં ચિહ્ન નથી. શબ્દ એનું એ છે, ભાવ ફરે છે. એક બીજું નિયમસાર ભાવનાનો ગ્રંથ છે. આત્માને ઓળખવાનો ત્યાં પ્રકરણ ચાલતો નથી. ત્યારે સમયસારમાં તો આત્માને ઓળખાવો છે, અને ઓલાપણે તો ઓળખ્યા પછી કુંદકુંદાચાર્ય મુનિ દશામાં ભાવના ભાવે છે ત્યારે પરમ પારિણામિક ભાવ લક્ષણ વાત નથી. કેમ કે ત્યાં તો એને પોતાના સ્વરૂપની ભાવના ભાવવી છે, ત્યાં ઓળખવાની ક્યાં વિધિ ને પ્રકરણ ચાલે છે? એ વાત તો પછી તો બહુ આગળ વધી ગયા છે. ભાવ દર્શન થઈ ગયું, અનુભવ થઈ ગયો, અને હવે મુનિ દશામાં ભાવના ભાવે છે, ઓળખવાનું પ્રકરણ નથી. માટે બે એક સ્ટેજની વાત નથી, ત્રણ પેઢી હોય. દીકરો હોય, એનો બાપ હોય, અને એનો મોટા બાપ હોય, ગ્રાન્ડફાધર, ફાધર અને ગ્રાન્ડફાધર. તો છોકરો તો એના બાપને બાપ કહે, પણ ગ્રાન્ડફાધર તો એને દીકરો જ કહે ને. તો છોકરાને કે એમ કહેવાય કે મારા બાપને દીકરો કેમ કહો તમે? એ તારો બાપ છે, પણ મારો તો દીકરો છે. એટલે બાપને દીકરો એક સાથે હોય એમાં કાંઈ વાંધો નથી. જ્યાં વાત જુદી જ ચાલે છે ત્યાં અપેક્ષા જુદી છે, ત્યાં વાત જુદી જ ચાલવાની છે. તમને ભલે તેનું કહેવું. એટલે એ રીતે ત્યાં સમાધાન આપ્યું છે કે અહીંયા પારિણામિક ભાવ લક્ષણ છે, આત્માને ઓળખવાની પણ કાર્ય પદ્ધતિ નથી. ઓળખવા માટે તો ઉપયોગ લક્ષણ જ પ્રસિદ્ધ છે, અને ઉપયોગ લક્ષણ દ્વારા જેની ઓળખાણ કરવાની છે તે પારિણામિક ભાવ સ્વરૂપ તો લક્ષ્ય આત્મા છે. સમયસારમાં તો લક્ષણથી ઓળખાય છે તે પારિણામિક ભાવ સ્વરૂપ જ્ઞાયક તત્વ છે. ઓળખવા માટે તે નથી, ઓળખાણ થવા, જેની ઓળખાણ કરવી છે એ વિષય છે. એમ જુદી જુદી વાત છે. એવી રીતે વાત સ્પષ્ટ કરી છે. ભગવાન પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો વિચાર.